সহিত শির জয়টা বয়নায়ে
অনুজ সহিত শির জয়টা বয়নায়ে
অনুজ সহিত শির জয়টা বয়নায়ে
অনুজ সহিত শির জয়টা বয়নায়ে
দেখি সুমন্ত নয়ন জলই
ছায়ে
দেখি সুমন্ত্র নয়ন জলই ছায়ে
দেখি সুমন্ত্র
নয়ন জলই ছায়ে। বিজয় দিবসে প্রভাত কালে প্রভু ঈশানাথ স্নানাদি পূর্ণ করু વડલાનો શરીર મંગાયો છે, પોતાની જટામાં નાખ્યો છે, અનુજ સહિત શિર જટા બનાવી વનવાસીનો મૂળ સ્વરૂપ વેશ ધારણ કર્યો છે. પ્રભુએ જયારે વનવાસીનો વેશ ધારણ કર્યો, દેખી સુમંત નયન જલ છાયે, સુમંતજીને આંખોમાંથી આસોડાની ધારાઓ થઈ છે. કૃપાનાથ આપ શું કરો છો માલિક? પિતા અવધ્ય મને તમને પાછા લઈ જવા માટે ફરવા માટે મોકલ્યા છે. પિતાએ કહ્યું છે આપ જો પાછા નહીં આવો, લખન ભૈયામાં જાનકી જો પાછા નહીં આવે, અવધપતિ દેહમાં પ્રાણ નહીં ટકાવી શકે. માટે કૃપાનાથ દયા કરો, પિતાને જીવતદાન આપવા ઈચ્છતા હોવ તો ફરીને પાછા અયોધ્યા પધારો. બોલતા બોલતા સુમનજી ધ્રુસકા મૂકી મૂકીને રડી પડ્યા છે. પ્રભુ રાઘવે સુમનજીને બહુ પ્રકારે સમજાવ્યા. સુમન, નીતિ એમ કહે છે, એક વાર જે વચન બોલ્યા હોય, સુખ આવે યા તો દુઃખ આવે, એને હસ્તે મોઢે સ્વીકારવું છે. અને તમે તો બહુ ડાયા છો, બહુ હોશિયાર છો, અનીતિની અંદર કુશળ છો. આપણે શા માટે અનીતિના વાક્યો કહી રહ્યા છો? સુમનજીએ કહ્યું, આપ નહીં તો માં જાનકીને મોકલો. જાનકીજીએ પણ સુમનજીના પગ પકડીને કહ્યું છે, આપ તો મારા પિતાને સ્થાને છો. પિતાજી આપ જ કહો, એ કોણ પતિવ્રતા નારી હોય પતિના વિયોગ પછી એના જીવનમાં સુખ રહી શકે? આપ મને સુખી જોવા માંગો છો કે દુઃખી જોવા માંગો છો? આપ મને સુખી રાખવા જો માંગતા હો તો પિતાજી માફ કરજો, મને પાછા લઈ જાવને હઠ રાખશો નહીં, મને તો રામની સાથે રાઘવની સાથે સુખ આવશે. રામ જાનકીના વચનો સાંભળી સુમનજી રડી પડ્યા છે. પાછા વળો, વારે વારે વિઘ્ન કરવા આવજો, પણ પ્રભુને કોણ રોકી શકે? સુમનજી બહુ પ્રકારે પ્રભુને સમજાવ્યા છે, પણ સુમનજીનું આખીર કઈ ઉપજ્યું નથી. અને સુમનજીને જયારે ખ્યાલ આવ્યો રામ લખન જાનકી કોઈ પાછા નહીં આવે, ત્રણેયના ચરણામાં પોતાનું મસ્તક ઝુકાવી નાનું બાળક રડે એમ સુમનજી રડી પડ્યા છે. પરંતુ રાઘવની આજ્ઞા થતાની સાથે પ્રદેશમાં કમાવા માટે ગયેલો કોઈ વેપારી હોય, કમાવીને લાવવાને બદલે સમસ્ત ગુમાવીને પોતાના પ્રદેશમાં પાછો જતો હોય, એમ સુમનજી જાણે જીવનને હારીને પાછા વળવા માટે તૈયાર થયા છે. રાઘવની આજ્ઞા જયારે થયા, પાછા વળો, અયોધ્યા જાઓ, આપ વડીલ છો, પિતાજીની સ્થિતિ કફોડી છે, બંને ભાઈ મોસાળ છે, અયોધ્યાને સંભાળવાની તમારી જવાબદારી, આપ પાછા ફરો. સુમનજી પાછા વળવા તૈયાર થયા છે, પરંતુ જ્યાં રથની પાસે ગયા कैलाश पति के भवानी उतने शिव को रथो हा कहू हय राम तन फेरी फेरी ही हिनाही। ज्या रथ ने हाकवानी तैयारी करी वारे वारे घोड़ाओ जाने प्रभु राघव ने सामे जन हाटे करीने कही रहा छे कृपानाथ आज मेरी आदशा અમે એના એજ છીએ, એક દાડો અમારી પીઠ ઉપર બેસાડી આપને અશ્વ વિદ્યા શીખડાવી હતી, અમે એના એજ છીએ, એક દાડો અમારે પીઠ ઉપર બેસી આપ સ્વયંવરમાં પધાર્યા હતા અને એના એજ અમે આજ અમારી પીઠ ઉપર રથને ખેંચી આપને વનમાં મૂકવાયા। જાણે કે ઘોડાઓની આંખોમાંથી પણ આસોડાની ધારાઓ થઈ છે। સુમનજી સ્વયં પણ માથું ધુણાવી જિંદગી હારી ગયાનો અફસોસ કરી રહ્યા છે। અને ભવાની મહારાજાની સાથે ગંગાના તટ ઉપર આવ્યા છે, ગંગાને પાર ઉતરી સામે પાર જાવું છે પ્રભુને। બીજા અનેક સુંગવેરપુરના નર નારીઓ પણ આવ્યા છે, પણ કિનારા પર એક પણ નાવ દેખાતી નથી। એક નાવ છે, ઘણી દૂર છે। દૂર નાવને જોતા જોતા પ્રભુ રાઘવે બૂમ માર્યું, ઓ નાવી આ બાજુ નજીક આવ। પહેલા ખેવટે સામે ન જોયું, બીજી વાર બૂમ મારી કોઈ સામે ન જોયું। વારે વારે પ્રભુ બૂમ મારે,
કહી તુમારું મૈર
કહી તુમારા મરમ મે જાના, મારી નાવ નહી લાવું, તમને બરાબર ઓળખું છું, તમારી રીત ભાત બધાને હું જાણું છું, અને કોઈ એમ કે હું તમને બરાબર ઓળખું છું એટલે માણસ ઢીલો થઈ જાય ને। પ્રભુ રાઘવ મનમાં વિચાર કરવા લાગી, આ મને શું ઓળખતો છે, તમે એ છો કે બીજા? પેલા શિલાને સ્પર્શ કરતાની સાથે શિલાને હલ્યા બનાવી દીધી, એ જ છો ને? હું બરાબર ઓળખું છું। પદ કમલ ધોઈ ચઢાયું નાવ, નાવમાં બેસવું છે, પેલા મારી વાત સાંભળો, નાવમાં બેસાડું, પણ શરત મારી એ છે પેલા મને પગ ધોવા દેવા પડે, પગ ધોયા વિના હું નાવમાં આપને નહીં બેસવા દઉં। એનું કારણ છે, હું ગરીબ માણસ છું, એક આ નાવ જ મારા માટે આજીવિકાનું સાધન છે, અને આપની પગ રજ એટલી બધી કામણગારી છે, એ જો મારી નાવને સ્પર્શ કરે નારી બની જાય તો, પથ્થરને સ્પર્શ કરવાથી પથ્થર જો નારી બની ગયો હોય તો લાકડું છે, એના કરતા ઘણું નરમ છે, અને પથ્થર નારી બની ગઈ એમાં કદાચ ચિંતા ઊભી નહીં થઈ હોય, પણ મારી નાવ જો નારી બની જાય તો મારે તો જબરી ઉપાધિ થાય, રોટલા ક્યાંથી કાઢવા પછી? આ નાવને આધારે તો રોટલા આવે છે, આજીવિકાનું સાધન બસ એક આ નાવ જ છે। એક તો આજીવિકાનું સાધન જાય ને બીજી પાછી નારી થાય, એને સાચવવાની, મારાથી શક્ય નહીં બને। પહેલા એક કામ કરો, તમારે જો નાવમાં બેસવું હોય ને તો મને પગ ધોવા દો એમ. ભગવાન રાઘવ મંદ હાસ્ય કરી રહ્યા છે. લખનની સામે જોયું, જાનકીજીની સામે જોયું, બંને મૌન. પ્રભુ રાઘવ જાણે કહી રહ્યા છે આજ આ નાવિક પગ ધોઈ જવાનો. પ્રભુ રાઘવે સામે જોઈને મંદ હાસ્ય કર્યું. શું કામ કર્યું? અને માટે સંતોનું મંતવ્ય એવું છે કે પૂર્વે આ નાવિક કાચબો હતો અને ક્ષીરસાગરની અંદર પ્રભુ જયારે પહોંચ્યા હતા ત્યારે સીતાજી, લક્ષ્મીજી, લખન શેષશાયી અને પ્રભુ નારાયણનો સ્પર્શ કરવા માટે આ કાચબો બિચારો વારંવાર સલાંગ મારતો હતો પણ શેષ નારાયણ ફૂફાડો મારી એને દૂર ફગાવી દેતા હતા. લક્ષ્મીજી પાસે નહોતા ફરકવા દેતા. જાણે કે એનો વટક વેર વાળવા માટે આજ નાવિક તૈયાર થયો છે. પ્રભુ રાઘવ લખન અને જાનકીની સામે જોઈને હસીને એમ જાણે કહેવા માંગે છે, તે દાડે તમે એને મને સ્પર્શ નહોતો કરવા દીધો પણ આજ તમે બે ઉભા રહેજો, તમને ઉભા રાખીને એકલો આજ પગ ધોઈ જવાનો, તમારે થાય કરી લે જાઓ. નાવિકે વટથી કીધું છે, છે મંજૂર? બોલો, મંજૂર હોય તો વાત આગળ વધારીએ, ને તો હું જાઉં છું એમ. અને એક જ નાવ છે આજ, કારણ કે ગુહ મહારાજાની પાસે એને વર માગી લીધો છે. આવતીકાલે નદીના તટ ઉપર મારા સિવાય બીજા કોઈની નાવ ન હોવી જોઈએ. બોલો, મંજૂર છે? જલ્દી બોલો, ન તો હું જાઉં છું. પ્રભુ રાઘવે કીધું છે, ભાઈ બધું તારું મંજૂર, નજીક તો આવ. અને ખેવટ નાવિક નજીક આવ્યો છે, પાસે આવ્યો. પ્રભુ રાઘવને કીધું, વાત મંજૂર? તો કે હા મંજૂર છે, લે પગ ધોઈ લે. એમ નહી થોભો, મારે એકલાનો લાભ નથી લેવાનો, પછી ઘરવાળું વઢે નહી, હું એને બોલાવતો. નાવિક ઘરવાળાને બોલાવા ગયો. લખનના મનમાં થયું, ક્યાંથી ભટકાણા. દોડતો જઈને ઘેરે જઈ એમના ધર્મપત્નીને બોલાવીને ખેવટ લાવ્યો છે. અને સાથે ખેવટે મનમાં વિચાર કર્યો, પગ તો ધોવા છે, પ્રભુ પાણીમાં ઉભા રહે ને બે ચપ્પા પાણી નાખો પગ તો ધોવાઈ જાય, પણ એમ નહીં, મારી કથરોટમાં પ્રભુના પગ રખાવીને પગને ધોવું. એ કથરોટની અંદર પ્રભુના ચરણારવિંદ, એને અંદરથી પવિત્ર બેલનું જળ એ કથરોટની અંદર સુકાઈ ગયેલું જણાણા હોવા છતાં લાકડું એ પાણી સોચી લેશે. અને પછી કથરોટમાં લોટ બાંધી રસોઈ બનાવીને જમીશ, કાયમને માટે પ્રભુના ચરણની રજ એ મને પ્રાપ્ત થશે, હું ને મારી પત્ની બંને બળભાગી બની જશું. કાથરોડ પાણીને ભરીને બહાર લાવ્યો છે. અને પાછો બેઠો, પણ કેમ બેઠો? એક પગ ઉભો, એક આડો, એના પર કાથરોટ રાખી પ્રભુને કે કરો પગ ઊંચો. એક પગ ઊંચો કરો, પેલા આ પગ ધોઈ લો, જમણો પેલા ઉભો કરો. ભગવાન કે પણ કેવટ આમ, બસ આમ જ કરવાનું, બેસવું હોય તો આમ કરવું પડશે. પ્રભુ રાઘવે એક પગ ઊંચો કર્યો છે, એક પગ નીચે ધ્રુજાટે આવે છે. અરે કેવટ, આમ તો ડર લાગે છે, રખીને પડી જવાશે. કૃપાનાથ, ડર લાગતો તો ચિંતા છોડો, મારા મસ્તક ઉપર હાથ મૂકી દો, મારા માથાને બરાબર પકડી રાખો જેથી કરીને પછી પડશો નહીં એમ. પ્રભુ રાઘવે કેવટના મસ્તક પર બંને હાથ મૂક્યા છે. અને કૈલાસપતિ કે ભગવાન એ જ વખતે આકાશ માર્ગે દેવતાઓને વિમાનોની ઠઠ જામે છે, પુષ્પની વૃષ્ટિ કરી છે. કેવટ ધન્ય હોજો, ધન્ય હોજો, તને લાખ લાખ વાર ધન્યવાદ હોજો. કેવટના મસ્તક ઉપર પ્રભુએ બંને હાથ મૂકી અને કેવટને આજ પગ ધોવા દીધા છે. કેવટ પ્રેમથી પગ ધોવા લાગ્યો છે. કેવળ જયારે પગ ધોતો હોય એ જ વખતે પ્રભુ રાઘવે લખનની સામે જોઈને કહ્યું છે, લખન આવો લાભ તને કોઈ દી મળ્યો છે? લખન પ્રભુને કહી રહ્યા છે, કૃપાનાથ તમારી દયાળુતાની હદ છે હવે, આમ મારથી તો સાંભળ્યું નથી જાતું પણ લાચારી છે, બીજું નાવ ન થઈ આમ. પ્રેમથી કેવટે પગ ધોયા છે અને પગ ધોયા પછી પ્રભુને નાવમાં બેસાડ્યા છે. નાવમાં બેસાડ્યા તો ખરા, પણ નાવને હલેસા મારતો મારતો કેવટ સામે કિનારે નાવ પહોંચું પહોંચું જ્યાં થયું નાવને પાછું વાળ્યું છે. વળી પાછો આ કાંઠે લઈ આવો, આ કાંઠેથી વળી નાવને ઉપાડ્યું, સામે કાંઠે નજીક જ્યાં પહોંચ્યું વળી પાછું વાળ્યું. એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર જયારે થયું ત્યારે પ્રભુથી ન રહેવાનું. કેવટ હવે હદ થાય છો, ચાર ચાર ફેરી તે અમને અમને ફેરવા, ક્યારે ગંગાને પાર ઉતારવા? બસ માલિક થાકી ગયા, હજુ તો મેં તમને ચાર જ વાર આ નાવની અંદર ફેરવા તે આપને થાકની અનુભૂતિ થાય છે? તો માલિક તમે વિચાર કરો, આપે અમને લગ 84 વાર આ જગતમાં ફેરવા છે, અમે કેટલા થાક્યા હશું? ચાર વારમાં આપ થાકો છો તો જરાક અંદાજો માંડજો અમે કેટલા થાક્યા હશું. હવે આપ અમને પાર ઉતારજો. આવ્યો કેવટ ને ચતુરાઈ ને જોઈ લખન ને જાનકી વિચારમાં ઊંડા ઉતરે. ગજબ છે કેવટ, અમે તે માનતા હતા જાતનો ભીલ અને શુબુદ્ધિ હોય એમ. પણ ક્યારેક ક્યારેક ભક્તજનો જગતમાં અભણ કહેવાતો સમાજ પણ બહુ બુદ્ધિ ધરાવતો હોય છે, કોઠા સુજ ગજબની હોય છે. સારા સારા ભણેલાની જે બુદ્ધિ ન પહોંચે ત્યાં બુદ્ધિ અભણ ગણાતા સમાજની પહોંચી જતી હોય છે. ખેવટની બુદ્ધિને જોઈ લખન ને જાનકી જ્યારે વારી ગયા છે, જેવી ઘટના રામાયણમાં ઘટે એવી જ ઘટના ભગવાન શ્રીહરિના સમયમાં ઘટે છે. એક દાડો ભગવાન સ્વામિનારાયણ મૂળજી બ્રહ્મચારીની સાથે દાદાના દરબારમાંથી લક્ષ્મીવાડિયા જતા હોય, રસ્તામાં ચાલતા ચાલતા ખેડૂત ભગવાન સ્વામિનારાયણની સાથે ભટકાણો, અને ભટકાતાની સાથે જ મૂળજી બ્રહ્મચારી કીધું, આય આંધળો છો ખેડૂત, દેખાતો નથી તને, અમારા ભગવાનની સાથે ભટકા છો તે. અને એ વખતે પટેલના મોઢામાંથી શબ્દ નીકળ્યા, હું એ જ કહેવા માંગુ છું તમારા ભગવાન આંધળા છે, મને કેટલી વાર ભવાટીમાં ભટકાયો હજી બહાર કાઢતા નથી. અને આટલા શબ્દ સાંભળતા ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી પાછા વળી ગયા છે, દાદાના દરબારમાં આવ્યા છે, ઉદાસ બની લીમતરુ નીચે બેઠા છે. બધાએ મનાવે રાજી કરવા મહેનત કરે, પણ આજ પ્રભુના મોઢા ઉપર મુસ્કુરાટ ના આવે. અરે બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર પણ થાકી ગયા. છેવટે બધાએ સમૂહમાં વિનંતી કરી, કૃપાનાથ આપ રાજી કેમ થાવ, જેમ રાજી થાય એમ કહો, અમે એમ કરવા તૈયાર છીએ. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી એવા શબ્દો નીકળ્યા હતા, હે પરમહંસો, આજ ગઢપુરની અંદર ભર બજારમાં અમારું અપમાન થયું એમ. એક ખેડૂત એક પટેલના દીકરે અમને એમ કીધું, તમે આંધળા છો, એ શબ્દ અમને ભારી પડ્યો છે, સાંભળો અમે તો રાજી થાય, ફરી વાર આવું કદી અમારું અપમાન ન થાય, અને કોઈ અમને એમ કહી ન શકે કે મેં ભુવાટી ભટકેશ અમને બહાર કાઢવા આવ્યો. આવો શબ્દ અમારે ફરી વાર સાંભળવો ન પડે, એટલા માટે સંતો તમે જો તત્પર બની ગામડે ગામડે ફરી ફરીને મારો સંદેશો પહોંચાડવા તૈયાર હોવ, મારું સ્વરૂપ ઓળખાવા તૈયાર હોવ, લાખો આત્માનું મોક્ષ કરવા માટે શ્રેય કરવા માટે તૈયાર હોવ, તો પરમહંસો મારી ઉદાસીનતા ટળે. અન પરમહંસોએ કહ્યું છે, કૃપાનાથ આપની આજ્ઞા થશે મેં ગામડે ગામડું ખૂંદી વળશું, મુમુક્ષને આપનું સ્વરૂપ ઓળખાવી અક્ષરધામનો રસ્તો ખુલ્લો કરશું. તો જાઓ સંતો, અમારા તમને આશીર્વાદ છે. ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દો નીકળ્યા, જાઓ મેં તમને વચન આપીએ છીએ, તમારી વાત સાંભળશે એનો મોક્ષ, અરે તમને એક ટંગ પેટ ભરે એટલું અન્ન આવશે એનો મોક્ષ, તમને પાણી કોઈ પ્રેમથી પાશે એનો મોક્ષ, અરે મારા હરિભગતના ગોળાનું પાણી પીશે એનો ગુણ લેશે એનો પણ મોક્ષ. આમાં હજારોનો મોક્ષ થઈ જશે, કારણ કે એક તો પ્રભુની અદ્ભુત આ કથાનું શ્રવણ કરી રહ્યા છે, અને રણછોડ ગમે એમ તોય ભગવાન શ્રીહરિનો અનન્ય આશ્રિત છે, અને એ હજારો લોકોને જમાડી રહ્યા છે, અને અર્જણ ભગત બહુ સારા હરિભગત છે, એ રસોઈ બનાવી ઠાકોરજીને જમાડીને થાળ બધાને જમાડી રહ્યા છે, આમાં હજારો લાખો તરી જશે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, જાઓ એ બધાનો મોક્ષ કરશું. અને ઘટના ઘટે એ જ વખતે ભગવાન શ્રીહરિ કાર્યાણીપુરની અંદર પધાર્યા છે. ભગવાન સ્વામિનારાયણને કીધું, કૃપાનાથ અહીંયા જે ડોશીમાં રહે છે ને એનો મોક્ષ થાય એમ નથી, કારણ કે ભૂલે ચૂકે પણ આપનું નામ લે એમ નથી, નામ લે તો મોક્ષ થાય ને. ભગવાન સ્વામિનારાયણ કે શું ન લે, લાવો તમારી પાસે રૂપિયા છે બધાની પાસે લાવો તો કે. રાણી શિકાન રૂપિયા ભગવાન સ્વામિનારાયણ લીધા, ખોવા ભરી ભરી અને ઉલ્લાળે ઉલ્લાળે ડોશીમાના ઘરમાં મેળ્યા નાખવા, અને ઘર ઉપર જયારે નાખવા મીંડ્યા અને ટપ ટપ અવાજ જયારે થવા મીંડ્યો, ડોશીને મનમાં એમ કે કોઈ પથ્થર માર્યા છે. અને પાછળ જ જેવા ખાચરનો દરબાર ગઢ, અને એ બાજુથી જયારે અવાજ થવા મીંડ્યો છે, ડોશીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, મારા પિતા સ્વામિનારાયણ હક નથી લેવા દેતા. અને આટલા શબ્દ સાંભળતા એ શબ્દ ભગવાન સ્વામિનારાયણને કાને અથડાણો, ભગવાન શ્રીહરિના મુખમાંથી શબ્દ નીકળ્યો, ડોશીના મોઢામાંથી સ્વામિનારાયણ શબ્દ નીકળી ગયો છે, ડોશીને હવે તાળી દેશો. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કે ડોશીનો અંત સમો જયારે આવ્યો ત્યારે સ્વયં ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવ્યા, ડોશી થાવ તૈયાર, અમે તમને અક્ષરધામમાં લઈ જશું. અરે પણ કૃપાનાથ, મેં તો તમારું કદી ભજન કર્યું નથી, પટ્ટામાં રૂપિયા રાખેલા છે, હવે જયારે જાઓ અક્ષર ભુવન બહુ પ્રેમથી દર્શન કરજો. જે રૂપિયાના તડ તડ અવાજે ડોશીનો મોક્ષ કરી દીધો હતો, એ રૂપિયાના દર્શન વડતાલ જાવ ત્યારે અવશ્ય એવું કરશો. પ્રભુની વાત બહુ ન્યારી છે. ભગવાન રાઘવે કહ્યું છે, અરે ખેવટ, ક્યાં સુધી તું અમને આમને આમ ધક્કા ખવડાવી રાખીશ, ક્યાં સુધી ધક્કા ખવડાવીશ? માલિક, હજી તો ચાર જ ફેરા થયા, ત્યાં થાક્યા? અમે તો 84 ફેરા ફર્યા છીએ. માલિક, અમે કેટલા થાક્યા છે વિચાર કરો. કૃપાનાથ, હવે ઉદ્ધાર કરજો. પ્રભુ એ જાણે ખેવટને વચન આપ્યો છે, ચિંતા છોડ, હવે પાર ઉતાર. જો ગંગાને તું તો અમે તને વચન આપીશ, અમે તને ભાવસાગરને પાર ઉતારશું. અને કૈલાસપતિ બોલે, ભવાની, પ્રભુ રાઘવને ખેવટે ગંગાને પાર ઉતાર્યા છે. અને પ્રભુ ગંગાને પાર તો ઉતર્યા, પણ મનમાં વિચાર થયો મારે ખેવટને કઈ આપવું જોઈએ, પણ મારી પાસે કઈ નથી, શું આપીશ? પણ જાનકીજી પતિવ્રતા નારી છે, પ્રભુના સંકલ્પને ઓળખી ગયા છે. અને યાદ રાખજો, પ્રેમની એ તાકાત છે. પ્રેમને ભાષાની જરૂર નથી, યાદ રાખજો, પ્રેમને ભાષાની જરૂર નથી. પ્રેમ ભાવને પામી જાય છે, એમાં ભાષા શું કરે? પ્રભુ રાઘવે માગી નથી માં જાનકીની પાસે અંગૂઠી. પ્રભુના હૃદયને માં જાનકી પામી ગયા છે, પોતાની અંગૂઠી કાઢી પ્રભુ રાઘવના હાથમાં આપી છે. પ્રભુ રાઘવે કેવટની સામે હાથ લાંબો કર્યો, લે કેવટ, તે અમને ગંગાને પાર ઉતાર્યા, એના બદલામાં વેટી તું સ્વીકાર કર. ખેવટની આંખોમાં આંસુ ભરાણા છે. માલિક, અવેટી નું શું કરો?
નાથ આજુ મે કાહે નહીં પાવા, મીટે દોષ દુખ દારી
આધી વ્યાધી ઉપાધિ ગઈ, દારિદ્ર પણ ટળી ગયું. દારિદ્ર તો એ હોય, કંગાલ તો એ હોય જેને પ્રભુ મળ્યા ના હોય. આવ સાહેબ મળતા હવે અમીર બની ગયો છું. માલિક, આપણી કૃપાનું વર્ણન હું શું કરું? બહુત કાલ મેં કિનહી મજૂરી, જ્યારથી સમજણો થયો બસ ત્યારથી આ ગંગાની અંદર નાવને હંકારતો હતો. બહુત કાલ મેં કિનહી મજૂરી, બહુ બહુ કાળ સુધી રાત્રે દાડો દાખલો કર્યો છે. આજુ દિનહી બીધી બની બલી ભૂડી, આજ જાણે આખી જિંદગીની મજૂરી મને એકી સાથે મળી ગઈ છે. માલિક, હવે શું આશા હોય? મારા જીવની બધી જ ઉણપ ટળે છે.
અભય કછુ નાથ નહીં ચાહીએ મોરે, દીન દયાળ અનુગ્રહ તોરે.
ચોના
માલિક મારે કાંઈ નહોતું. આપ રાજી થયા, રાજી પાથી અધિક શું હોય શકે. હું કંગાળ મટીને અમીર બની ગયો, હવે કાંઈ નહોતું. પ્રભુ રાઘવે આગ્રહ કર્યો છે કે નહીં ખેવાટ, તારે કઈ તો લેવું જ પડશે, કઈ ને કઈ તું નહીં લઈશ અમને દુઃખ થશે. ખેવાટે કહ્યું, કૃપાનાથ તો એક કામ કરો, આજ તો કઈ મારે નથી જોતું, પણ ફીરતી બાર જો મોહે દેવા સો પ્રસાદુ મે શીર ધરી લેવા. બીજી વાર આપ જયારે પદાર્શન મારી નાવમાં બેસશો, અંતે દાડે તમે જે આવશો હું પ્રેમથી સ્વીકારી લઈશ. લખને માં જાનકી ને સામે જોઈ, લ્યો લેતા જાઓ. અને બીજી વાર હું ફિટ કરી નાખ્યું પાછું. આ ફેરી તો મહા મહેનતે ગંગાને પાર ઉતર્યા, બીજી વાર પાછો આની નાવમાં બેસવા આવવાનો. દેવતાઓએ ફરી વાર પુષ્પ વૃષ્ટિ કરી, સાવાશ કેવટ સાવાશ, તારી બુદ્ધિને લાખ લાખ વાર ધન્યવાદ છે. પ્રભુને ફરી વાર તે બાંધી લીધા છે તારી નાવમાં બેસવા આવવા માટે. કેવટને હૃદય ચાપ્યો છે, કેવટના મસ્તક ઉપર પ્રેમથી હાથ ઉભો મૂક્યો છે. વારંવાર પ્રભુને વંદના કરી આંખો માંથી આંસુ વરસાવતો કેવટ ગંગાને પેલે પાર જવા માટે ઉપડ્યો. માં જાનકીજી ગંગાજીની વારંવાર પ્રાર્થના જયારે કરી, માં ગેહરી વનની વાટે મેં જઈએ છીએ, મારી રક્ષા થાય. માં સદૈવને માટે હું રામ લખનને રાજી રાખી શકું, મારા બે પરિવાર એના નામને હું કાઢી શકું, બસ એવી કૃપા કરશો. ગંગાજીએ ઘેરા અવાજમાં કહ્યું છે, જાનકી જાઓ બેટે, મેરા તુજ આશીર્વાદ હૈ, તો અખંડ સૌભાગ્યવતી બન, તારા જીવનમાં આવનારા તમામ દૂષણો નષ્ટ થાઓ. જાનકીજીને ખૂબ આનંદ થયો છે. અખોઈ સમાજ એનો ત્યાગ કરી રામ લખન જાનકી આગળ વધ્યા છે. નિષાદ રાજગૃહ મહારાજાએ કહ્યું છે, કૃપાનાથ મને તમારી સાથે લઈ ચાલો, હું આનો ભૌમ્યો છું, હું બહુ સહાયરૂપ બનીશ. નિષાદ ને પ્રભુએ પરમિશન જયારે આપી છે, ગૃહ મહારાજા પણ સાથે આગળ વધ્યા છે. ગંગાથી અનેક સ્થાનોમાં આગળ વધતા વધતા તીર્થરાજ પ્રયાગમાં આવ્યા છે. પ્રયાગરાજ મહાદભૌત ક્ષેત્ર છે. જીવનમાં એક વાર પ્રયાગ જજો, જ્યાં ગંગા યમુના સરસ્વતીનું અદભુત મિલન છે. ગંગા અને યમુના મૂર્તિમંત દર્શન આપ્યા છે. સરસ્વતીજી ગુપ્ત રીતે વહી રહ્યા છે. પ્રયાગ ક્ષેત્રની અંદર રામ લખન જાનકી આવ્યા છે. પ્રભુ રાઘવે સ્વયં પ્રયાગનો ખૂબ મહિમા કહ્યો છે. રામ લખન જાનકી ગૃહ મહારાજાએ તમામ એમાં સ્નાન કર્યું છે. ત્યાંથી આગળ વધ્યા છે. અનેક સ્થાનોમાં વિચરણ કરતા કરતા પ્રભુનો લક્ષ્ય હવે ભરદ્વાજ મુનિ બન્યા છે. કૈલાસપતિ કે ભવાની
તબ પ્રભુ ભર જય પહિ આય કર તય દંડ વૈ તય મુનિ ઉરઈ લાય તબ પ્રભુ
પ્રભુ રાઘવે દંડવટ કર્યા છે. ભરદ્વાજજી એકદમ ઊંચકીને છાતીએ છાપ્યા છે. આજ મુનિના હૃદયમાં આનંદ માતો નથી, બ્રહ્માનંદમાં જાણે मुनि डूबी गया छे। प्रभु राघव नो कांडो पकड़ी पोतानी कुटिया में लई गया छे। मीठा मधुरा फळो प्रभु ने आप्या छे। प्रभु प्रेम थे नो स्वीकार कर्यो छे। मालिक आपना दर्शन थे मैं बड़भागी बन्या छे। अमारो जन्मारो आज सफल थई गयो। वर्षो थी साधना हूं करतो हतो, बस आपना दर्शन माटे आज मारी साधना नो फळ मळ्यो छे। अब कृपा करो मने वचन आपो, अब करी कृपा देव पार एहू, निज पद सरसीज सहेज सनेहू, मने सहज स्वरूप मा अपना चरणारविंद मा प्रीति थाय बस ए वर आप। भक्त महापुरुषों ना जीवन तमे तपासजो तो एक बात बहु स्पष्ट थाशे, जेटला जेटला महापुरुषो थया छे ने भगवान जारे राजी थया छे, कोई महापुरुषो जारे राजी थया छे ने तेरे मांगणे एज करी छे, प्रभु पद मा प्रीति थाय बस, बाकी काई नो जोईए। प्रेम सखी प्रेमानंद स्वामी पर भगवान स्वामीनारायण जारे राजी थया कह्युं, मागो प्रेम सखी અમે તમારો પર રાજી થયા છે। માલિક આપ જો રાજી થયા હો તો બસ એ જ વર માંગો, તારી મૂર્તિ વિના મહારાજ મને બીજું આપશો માં, તમારા સુખમાં પ્રીતિ છે બીજું કાંઈ ન જોઈએ। ભરદ્વાજ મુનિએ પણ એ જ માંગણી કરી, બસ તમારા ચરણારવિંદમાં મને પ્રીતિ થાય। પ્રભુ રાઘવે ભાવ ભક્તિનું વરદાન આપ્યું છે। ભરદ્વાજ મુનિ ખૂબ રાજી થયા। આ બાજુ ભરદ્વાજ મુનિના આશ્રમમાં રામલખન જાનકી આવ્યા છે સમાચાર મળતા, આજ બાજુના પ્રાંતના હજારો ઋષિ મહર્ષિઓ ભરદ્વાજ મુનિના આશ્રમમાં પહોંચ્યા છે। પ્રભુ રાઘવના દર્શન કરીને બધા વડભાગી બન્યા છે। એક રાત્રિ ત્યાં રોકાણ કરી બીજે દિવસે ભરદ્વાજ મુનિના ચાર શિષ્યોને સાથે લઈને પ્રભુ રાઘવ આગળ વધ્યા છે। અનેક ગામડાઓની અંદર ફરતા ફરતા, અનેક નગરોને વટાવતા, અનેક જંગલ પહાડોને વટાવતા પ્રભુ આગળ વધી જઈ રહ્યા છે। જેટલા જેટલા પ્રભુ રાઘવના દર્શન કરે, લખન અને જાનકીના દર્શન કરે, એ બધાએ પોતાની જાતને બળભાગી માને છે। પોતાની આંખ એ આ સફળ થઈ એમ સમજે છે। કેટલી સુધી તો પ્રભુને વળાવા જાય છે, પાછું વળવાનું પ્રભુ જયારે કહે ત્યારે દુઃખ થાય છે। આગળ વધતા યમુનાનો તટ આવ્યો, પ્રભુ રાઘવે ભરદ્વાજ મુનિના ચારે શિષ્યોને જયારે પાછા વળ્યા છે, પ્રભુના પગ પકડીને દડી પડ્યા છે, કૃપાના આપણે છોડીને મારે પાછું જવું પડશે? પ્રભુ રાઘવે કહ્યું, હા મારી આજ્ઞા છે। રડતે નેત્રે તમામ પાછા વળ્યા છે। પ્રભુનું મિલન મહા સુખરૂપ હોય છે, એનો વિરહ મહા દુઃખરૂપ હોય છે, પણ એટલું યાદ રાખજો। જીવ અને જગદીશ્વરનો ભેદ બતાવું, જગતનો જીવ હશે પણ એ જો પ્રીતિયુક્ત હશે તો એના મિલનમાં આનંદ થશે, એના વિરહમાં દુઃખ થશે। પ્રભુના મિલનમાં આનંદ થાય, વિરહમાં દુઃખ થાય, બંનેમાં સુખ દુઃખની અનુભૂતિ તો થશે, પણ મૂળભૂત ભેદ તે હશે। જગતનો જીવ મળશે ને આનંદ થશે, તેમ છતાંય પણ અંતરનો ઉતાપ ટળશે નહીં, અંદરની જ્વલા એ શાંત નહીં થાય, આધિ વ્યાધિ ઉપાધિ ટળશે નહીં, એના મિલન પછી નહીં ટળે, એના વિરહ પછી નહીં ટળે। ભગવાન તત્વ એવું છે, એ મળે તોય પણ આધિ વ્યાધિ ઉપાધિને ટળાવી નાખે, એનો વિરહ થાય, વિરહ અગ્નિમાં પણ આધિ વ્યાધિ ઉપાધિ જલીન રાખ થઈ જાય છે, અંતઃકરણની અંદર પરમ શાંત આવે છે। કૈલાસપતિ કે ભવાની, પ્રભુ રાઘવ હવે રામલખન જાનકીની સાથે યમુનાજીમાં સ્નાન કરીને ત્યાંથી પણ આગળ વધ્યા છે। પ્રભુ રાઘવનું સૌંદર્ય જોતાની સાથે મનમાં બધા વિચાર કર્યા, કોણ હશે એમ પૂછવાનું મન થાય પણ પૂછી નથી શકતા, અને પૂછી નથી શકતા ત્યારે વૃદ્ધ અને વડીલો બુદ્ધનો ઉપયોગ કરી આદેવળી વાત તો ડાયરેક્ટ નહીં પૂછતા, ઇનડાયરેક્ટ જાણી લે છે કે આ તો અયોધ્યાના ધણી દશરથ મહારાજાના બંને દીકરાઓ છે, આ તો અયોધ્યાના પુત્રવધૂ જાનકીજી છે। લોકો પ્રભુને પ્રેમથી પોતાને ત્યાં રાખવા પ્રયાસ કરે છે, થોડો સમય રોકાઈને પ્રભુ ત્યાંથી પણ આગળ વધી જઈ રહ્યા છે। બંને કુંવરોને વનવાસ મળ્યો છે, જાનકીજીને વનવાસ મળ્યો છે, વનવાસના દેનારા કઈ કઈ છે, લોકો કઈ કઈ ને સીધા નથી ઓળખતા, પરંતુ આજે એને કૃત્ય કર્યું છે બરાબર નથી કર્યું એમ નિર્ધાર કરી લોકો કઈ કઈ ને નિંદે છે, તો કેટલાક લોકો એમ કહે છે કઈ કઈ ને નિંદો નહીં, એનો ઉપકાર માનો, જો કઈ કઈ આને વનમાં ન મોકલ્યા તો આપણને દર્શન થાત, માં કઈ કઈ નો ઉપકાર માનો, માં કઈ કઈ એને વનમાં મોકલ્યા, આજ આપણને દિવ્ય દર્શન થઈ ગયા છે. ભક્ત જેનો માણસ નું થિંકિંગ કઈ ટાઈપ નું છે એની સાથે બહુ મોટો મતલબ. વાત એક ને એક હોય, વાત એક ને એક હોય, પણ માણસના વિચારના તરંગો એમાં ઘણો ફરક હોય છે. એ તરંગો માણસ એકને કાર્યની અંદર એકને આનંદ અપાવે, એકને શોક અપાવે. સમય ઉત્સવ જયારે થતા હોય ત્યારે ઘણી ફેર એવી ઘટનાઓ ઘટે, બહુ નજીકના લોકો હોય એને બદલે થોડા દૂરી લોકો હોય, સત્સંગમાં ઓછો રસ લેતા હોય એને મવડી કરે, અને એની મવડી કરે ને ત્યારે વિચારના તરંગો બે ભાગમાં વેચાય. કેટલાક લોકોના મનમાં એમ થાય, રાત દી આપણે તૂટીએ છીએ ને આજ આપણને બોલાવતા નથી, એવો પણ એક સમાજ તૈયાર થાય. બીજો એવો પણ સમાજ તૈયાર થાય, આપણે તો ઘરના છીએ ને, આપણને બોલાવે તો શું, ન બોલાવે તો શું, પણ પેલા નજીક નથી આવતા એને આગળ કરે બહુ સારું થયું, હવે નજીક આવશે, સત્સંગમાં રસ લેતા થશે, એનું કલ્યાણ થશે. ક્રિયા એક ને એક છે, થિંકિંગમાં ફેર, વિચારધારામાં ફરક. લોકોમાં કઈ કઈની બાબતમાં અલગ અલગ વિચારધારો રજૂ કરે છે, કેટલાક નિંદે છે, કેટલાક ઉપકાર માને છે. અને કૈલાસપતિ કે ભવાની, હવે ગુહ મહારાજાને પણ પ્રભુ વિનંતી કરીને કહે છે, ગુહ તમે ઘણા દૂર સુધી મારી સાથે આવ્યા, હવે તમે પાછા ફરો. ગુહની આંખોમાં પણ આંસુ ભરાણા, કૃપાનાથ મારે પાછો જવું પડશે, હા અમારી આજ્ઞા છે. પ્રભુની આજ્ઞા થતા ગુહ મહારાજા પાછા ફર્યા છે. રામલખન જાનકી સીતાજીની સાથે અનેક સ્થાનોમાં ફરતા ફરતા આખીર વાલ્મીકી ઋષિના આશ્રમમાં પ્રભુ પધાર્યા છે. વાલ્મીકી ઋષિએ ભવ્ય પ્રભુનું સ્વાગત કર્યું છે. વાલ્મીકીના હૃદયમાં પણ ખૂબ આનંદ થયો હોઉં, આજ વર્ષોની સાધનાનું ફળ જાણે કે મને મળ્યું, પ્રભુ મારા આશ્રમમાં પધાર્યા છે. વાલ્મીકીને ત્યાં ગયેલા પ્રભુ રાઘવે વાલ્મીકીજીને પ્રશ્ન કર્યો છે, ઋષિરાજ આપ કહો મારે કઈ જગ્યાએ રોકાણ કરવું, એ મારે ક્યાં રોકાવું? બહુ અદભુત ઉત્તર વાલ્મીકી ઋષિ આપવા પ્રયાસ કરશે. મારે ક્યાં રોકાવું જયારે પ્રશ્ન કર્યો, એ વખતે વાલ્મીકી મુનિના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, કૃપાનાથ આપ તો સ્વયં સર્વેશ્વર છો, સ્વતંત્ર મૂર્તિ છો, તેમ છતાં મને પૂછો છો માટે કહું છું. ફક્ત ભગવાન ભૂમંડળ ઉપર જયારે આવે ત્યારે કેટલી સુંદર વ્યવહારિકતા બતાવે. વાલ્મીકીજીને પૂછે છે મારે ક્યાં રહેવું, એમ સત્સંગ જન્મ આવો જ કઈક પ્રસંગ છે. કાર્યની અંદર એક બાજુ સુરસિંહ રાજા, એક બાજુ હેમંતસિંહ રાજા, એક સાથે ભગવાન સ્વામિનારાયણને બંને લઈ જવા માટે પ્રયાસ કરતા હોય, ત્યારે ભગવાન સ્વામિનારાયણે નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બંનેને બોલાવ્યા. મુનિયો આપ કહો પેલા મારે ક્યાં જવું, લોયાનગર કા પેલા જાઓ કે પેલા પંચાળા જાઓ? બંને મુનિએ કહ્યું છે, કૃપાનાથ આપ તો સ્વતંત્ર મૂર્તિ છો, આપણે યોગ્ય લાગે ત્યાં પેલા જાઓ. ના પણ તમે કહો તો ખરા, માલિક અમને પૂછ્યો છો માટે કહીએ છીએ, આવજો પ્રથમ લોયા થઈ નાગડકા થઈ પંચાળા જો જાશો ડબલ ધક્કો નહીં પડે, બસ તો એમ જ કરશો. આ કથા એ બતાવે છે ભક્તજનો, જીવનની અંદર આપણા જીવનના રાહની અંદર યોગ્ય સૂચના કોઈ જો આપે તો યોગ્ય સૂચનાનો અવશ્ય મેં અમલ કરવો જોઈએ. કોઈ એમ કે આ રસ્તાને બદલે આ રસ્તો પસંદ કરો અને એમાં સફળતા છે, ભલે બુદ્ધિ નો ઉપયોગ જરૂર કરીએ પણ સફળતા દેખાય તો નાનામાં નાની વ્યક્તિ જો માર્ગ દેખાડતી હોય તો એનો સ્વીકાર કરવામાં જરાય વાંધો નહીં. આ સામાન્ય વ્યક્તિ બતાવે માટે મારથે સ્વીકાર ન થાય એવો અહંકાર જીવનમાં કદી નહીં રાખો. કહેનાર કોણ છે એના કરતા મને એમાં શું મળનારું છે, મને કેટલો લાભ છે એનો વિચાર કરીને ડાહ્ય પુરુષ વિચાર કરીને અમલ કરતો હોય છે. કૈલાસપતિ કે ભવાની, પ્રભુ રાઘવે કહ્યું છે, ઋષિરાજ આપ કહો મારે ક્યાં રહેવું, મારે ક્યાં રહેવું જોઈએ? અને ભગવાન રાઘવના શબ્દ સાંભળી વાલ્મીકી ઋષિ બહુ અદભુત બોલ્યા છે, માલિક સાંભળો આપના રહેવાનું સ્થાન બતાવો, આધ્યાત્મિક સ્થાનો બતાવી રહ્યા છે.
કથા તુમ હારી સુભગ સરી નાય ના કૃષ્ણ સમુદ્ર સ શ્રવણ સમુદ્ર સમાન કથા તુમ્હારી સુભગ સરી નાયના
આકાંક્ષા રહેતી હોય બસ એની ઘેરે આપ વાસ કરીને વસો, એના હૃદયમાં આપ વાસ કરીને વસો. કેટલી અદભુત વાત! શાસ્ત્ર બધા મળતા જુલતા આવે છે. અહીંયા વાલ્મીકીજી એમ કે કથા સાંભળતા જેને તૃપ્તિ જ ન થાય બસ એના હૃદયમાં વાસ કરીને વસો. તો ભગવાન સ્વામિનારાયણ દાદાના દરબારમાં વાસ કરીને વેસ્યા છે એનું કારણ આ છે. એમ લખ્યું શતાનંદ સ્વામી, એ બોલ બાપુ શ્રીમદ ભાગવતની કથા બેસાડી. શ્રુત્વા પુરાણમ સકલમ દત્વા વિપ્રાય દક્ષિણા. કથાને સાંભળી, કથા પૂર્ણ થઈ, વિદ્વાન ભૂદેવને દક્ષિણા આપી, પોથી જ્યાં સંકેલવા ગયા. એબલ બાપુ બોલે, ભૂદેવ ફરી વાર કથા સંભળાવો. બીજી વાર સંભળાવી, કથા પૂરી થઈ, હજુ પોથી સંકેલવા જાય, ભૂદેવ ત્રીજી વાર કથા સંભળાવો. શતાનંદ સ્વામી લખ્યું એમ એક બે ત્રણ વાર નહીં, પુનસ્તત શ્રણુ ચક્ર એવમ સપ્તશ. એબલ બાપુ એના પરિવાર ઉપરાપર સાત વાર શ્રીમદ ભાગવતને સાંભળ્યું છે. ત્યારે એને આધીન ભગવાન સ્વામિનારાયણ બોલ્યા બન્યા છે. અંત્યારે પણ શતાનંદ સ્વામીને લખવું પડ્યું, ધન્ય રાજા વૈ બ્રહ્મન એન ભક્ત્યા વશીકૃતો ઉવસ્તત ગૃહે સાક્ષાત ભગવાન નિસ્પૃહી સહ. નિસ્પૃહી ભગવાન જેને બ્રહ્માંડો ન બાંધી શકે એ ભગવાન એબલ બાપુ ને એના પરિવારને આધીન બની રહ્યા છે. કથામાં જેને પ્રીતિ છે, જેને આપના ચરિત્રો શ્રવણ કરતા કરતા તૃપ્તિ જ નથી થતી બસ એના હૃદયમાં આ વાસ કરીને વસો. બીજા નંબર લાગવા દેજે પાછો. પ્રભુના ચરિત્ર શ્રવણ કરવામાં જેની પ્રીતિ છે બસ એના હૃદયમાં પાસ લોચન ચાતક ચિન્હ કરી રાખે. માલિક ચકોર જેમ ચંદ્ર નિહાળે એમ આપનું સ્વરૂપ નિહાળવામાં જેને પ્રીતિ છે, ચાતકની માફક જીવન જે જીવી શકે છે બસ એના હૃદયમાં આપ વાસ કરીને વસો. ત્રીજી અદ્ભુત વાત બતાવી, હે માલિક
પ્રભુ પ્રસાદ સુચિ સુભગ સુવાસ સાજરે જસુ લઈને ત્યાહી નાસા. પ્રભુ સાઈ પ્રભુ પ્રસાદ સુચે સુભગ સુવાસ સાજરે જસુ લયા ભૂષણ ધરઈ પ્રભુ પ્રસાદ
માલિક જેની નાશિકા આપને ચડાવ્યા જે પુષ્પો એની સુગંધ લેવાની ઈચ્છા રાખતા હોય એના હૃદયમાં આપ વાસ કરીને વસો. કૃપાનાથ બહુ સરસ બોલ્યા, માલિક તુમે નિવેદિત ભોજન કરી તમને જમાડીને જમતો હોય, તમારો પ્રસાદ જ જમવા માટે ખુશી હોય, તમને જમાડે વિનાનું કદી પણ સ્વીકારતો ન હોય, બસ એના હૃદયમાં વાસ કરીને વસો. આ વસ્તુ બતાવે છે ભગવાનને જમાડ્યા વિના કદી કોઈ વસ્તુ જમવી નહીં. ગીતાજીનો પણ એ મત છે, આ બધું ભગવાનનું છે ને ભગવાનને અર્પણ કર્યા વિના જે સ્વીકારે ભગવાનનો ચોર છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 60મા શ્લોકમાં લખ્યું, મારો આશ્રિત મને અર્પણ કર્યા વિના ક્યારેય પણ કોઈ વસ્તુનો સ્વીકાર ન કરે. તુલસીદાસજી ત્યાં સુધી કીધું, પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરે, ભગવાનને અર્પણ કર્યા વિનાનું વસ્ત્ર કે આભૂષણ પણ પોતાના શરીર પર ધારણ ન કરે. માલિક આ બસ એના હૃદયમાં વસો. કૃપાનાથ સબુ કરી માગહી એક ફલુ રામ ચરણ રતિ હોવ, નિત્ય જે આપની પાસે આપના સ્વરૂપમાં જ પ્રીતિ થઈ માંગણી કરનારો હોય બસ એના હૃદયમાં વસો. તિન્હી કે મન મંદિર બસુ શ્રી રઘુનંદન દો, જેને બસ આપની સાથે જ રતિ લાગેલી છે એના હૃદયમાં આપનો વાસ થાવ. કૃપાનાથ આપને છોડી દઈ અન્ય દેવ દેવીની ઈચ્છાઓ જે રાખે છે, આપને છોડી અન્ય ગતિની ઈચ્છા રાખે છે, અન્ય સુખની ઈચ્છા રાખે છે, એનાથી દૂર રહી એક અનન્ય ભાવથી આપની સેવા કરે છે બસ એના હૃદયમાં આપશો. પારકી નારી પર નારી જેને માત સમાન છે, જનની સમ જાનહી પર નારી, પર નારી જે માતાની સમાન સમજે છે. ધનુ પરાવ વિષ તે વિષ ભારી, બીજાના ધનને ઝેર કરતા અતિ ઝેરી સમજે છે બસ એના હૃદયમાં વાસ કરીને વસો. આખિર કહ્યું છે કૃપાનાથ, આપને સુખેથી રહી શકાય એવું સ્થાન હું બતાવું, સાંભળો. જે જગ્યાએ અનેક મુનિઓના બેહણા છે, સુંદર વૃક્ષ વેલીઓના ઘટાઓ જે જામેલી છે, એવા સ્થાનમાં આપ નિવાસ કરો.
ચિત્રકૂટ ગીરી કરહુ નિવાસ, તહ તુમ હર સૈવ ભાવતી સુપાસુ.
અહીંથી થોડે જ દૂર ચિત્રકૂટ છે, જે જગ્યાએ અનેક જંગલી પ્રાણીઓ વાસ કરીને વસે છે, અનેક મુનિઓ ઋષિ મહર્ષિઓ વસે છે, જેના પ્રતાપે જંગલી પ્રાણીઓ પણ નિર્દોષ બન્યા છે. અનેક પહાડોની મધ્ય અતિશય શોભાયમાન પૃથ્વી ઉપરનું જાણે સ્વર્ગ હોય, સ્વર્ગને પણ લજાવે એટલું અદભુત સ્થાન છે. આ બસ ત્યાં જઈને વાસ કરો. જે જગ્યાએ મંદિર મંદાકિની પણ પોતાનું નિર્મળ જળ વહાવી રહી છે, આપણે રહેવા માટે ખૂબ સુંદર સ્થાન છે. વાલ્મીકી મુનિના શબ્દો સાંભળી પ્રભુ રાઘવ ખૂબ ખુશ થયા છે અને કૈલાસપતિ કે ભવાની ચિત્રકૂટ જવા માટે તૈયાર થયા છે. જોકે ચિત્રકૂટનું વર્ણન તુલસીદાસજી ખૂબ કર્યું છે, જેટલું અયોધ્યાનું વર્ણન નથી કર્યું એટલું જનકપુરીનું કર્યું છે, જેટલું જનકપુરીનું નથી કર્યું એટલું એને ચિત્રકૂટનું કર્યું છે. આ ચિત્રકૂટની અંદર પ્રભુ પધાર્યા છે અને એ વખતે બૃહસ્પતિ સહિત દેવતાઓ ભીલ કોળે આદિકના સ્વરૂપ ધારણ કરી પ્રભુની સેવામાં હાજર થયા છે. બધાએ દાખલો કરીને સુંદર કુટિયાઓ તૈયાર કરી આપી છે, બે અદભુત કુટિયાઓ તૈયાર થઈ છે. પ્રભુ રાઘવ જયારે ચિત્રકૂટની અંદર વસવા લાગ્યા છે, અનેક મુનિઓના ટોળા ટોળા પ્રભુનો સમાગમ કરવા માટે આવવા લાગ્યા છે, અનેક કોળી લોકો ભીલ લોકો પણ વિવિધ પ્રકારના ફળ ફૂલો લઈને પ્રભુને અર્પણ કરવા માટે આવી જઈ રહ્યા છે. અમને આનંદથી પ્રભુ ચિત્રકૂટની અંદર રહેવા લાગ્યા છે. કૈલાસપતિ કે ભવાની, ઘણા બધા દિવસો વ્યતીત થયા પણ લખન સ્વપ્નમાં પણ અયોધ્યાને કે કોઈ માતાને પિતાને યાદ નથી કરતા, પણ પ્રભુ રાઘવ ભાઈ ભરતને ભૂલી શકતો નથી. પિતાજી યાદ આવે છે, ત્રણેય માતાઓ યાદ આવે છે, પ્રભુની આંખ ભીની થાય છે. આ રાઘવ જ્યારે રડે છે ત્યારે લખન જાનકી પણ રડી પડે છે. આખી એકબીજાના પૂરક બની ત્રણે એકબીજાને ધીરજ આપી દિવસ નિર્ગમન કરે છે. અમને આમ દિવસ પછી દિવસ વ્યતીત થવા લાગ્યા છે. કૈલાસપતિ કે ભવાની, આ બાજુ ગુહ મહારાજા ફરીવાર સુમેરપુરની અંદર આવ્યા છે. આવીને જોયું તો હજુ સુમનજી અયોધ્યા ગયા નથી. સુમનજીને સુમેરપુરની અંદર ઉભેલા જોયા છે. જ્યારથી ગયા બસ ત્યારથી રથને ટેકવીને સુમનજી ઉભા છે. સુમનજીના આંખોમાંથી આંસુડાઓની ધારાઓ થઈ રહી છે. સુમનજીને જોતાની સાથે ગુહ મહારાજા નજીક ગયા છે. અરે સુમન, આપ હજી અયોધ્યા નથી ગયા, આપ અહીંયા જ રોકાયા છો. નિષાદ, અયોધ્યા જઈ અયોધ્યાવાસીને હું શું સંદેશો આપું? મને પિતા અવધપતિ પૂછશે, રામ ક્યાં, લખન ક્યાં, જાનકી ક્યાં, હું શું કહું એને? મને સુમિત્રાજી પૂછશે, મારો લખન ક્યાં.